જન સહી મહારાજજી છે. પપ્પાજી કે છે એમ બધાના ચાર્ટ બહુ જુદા જુદા હોય, પણ આપણે પ્રસંગમાંથી પસાર થઈએ, કંઈક કંઈક કોકના પ્રસંગ આપણને કામ લાગી જાય તો બહુ સરસ. એ નિમિત્તે પપ્પાજી આવા ત્રસ્તા બિન બધા ગોઠવતા હોય. બધાના ચૈતન્યમાં કામ તો ભગવાન જ કરે છે, ભગવાનની શક્તિ જ કરે છે. પણ તે વખતે ભગવાન જ કરી રહ્યા છે એવું આપણને હજાર વખત સાંભળી, હજાર અનુભવ જોયા હોય તો આપણા અનુભવ, આપણા પ્રસંગ વખતે પણ આપણને ધીરજ રહે, સમતા રહે, અંદરમાં દુખાઈ ના જઈએ, કે એના હાથ આપણે બાંધી ના દઈએ, એને સાથ આપીએ. એટલે આવા કંઈક કંઈક પ્રસંગો આપણે સાંભળ્યા હોય તો આપણને કામ લાગી જાય. એ દ્રષ્ટિથી જે હકીકત છે ને જણાવું છું, જેને જે રીતે કામ લાગે સવડી રીતે સવડી રીતે લેજો, પણ એમાં કાંઈ દુઃખી થવાનું કે આ મેં આવું ના વર્તી કે ના જીવી કે એવું કરીને બિલકુલ આપણી પ્રગતિ રૂંધાય એવું પાસું આપણે એક પણ નથી જોવું. જે નોકરીની વાત કરી, તાર દેવાવી, પહેલું જ પગથિયું મનીબેને કહ્યું એમ કે આપણે નિરાકાર થવાનું, ઠરાવ રહિત સાધકનું પહેલું જ પગથિયું એ જ છે કે મારે બે હાથ જોડીને ગુરુ પાસે મારું મૂકી દેવાનું, અથવા તો જેને આપણે કંઈક ઠરાવ રહિત. બધી જ વાતમાં આપણો કોઈ ઠરાવ જ નહીં, નાની નાની વાત જે હોય એમાં આપણે ઠરાવ મૂકી દઈએ. મને કંઈક તાર વાસણમાં બેસણ તું કોહા ને કે તાર કપડામાં જણ તું કોહા, કારણ એમાં મારી કોઈ પ્રકૃતિ ના મરોડાતી હોય. પણ જ્યારે તારદેવ આવી સરસ કથા વાર્તા થતી હોય, કથા વાર્તા સાંભળવી બહુ ગમે, બસ એ ગમતી વસ્તુ છે ને એટલે મૂકવાની. તો સવારે 10 વાગે જ પપ્પાજી એટલી ફાઇન કથા વાર્તા ઉપાડે, વચનામૃત સરસ સમજાવે. અહીંયા બેન કેવા સમજાવે છે, આપણને કેવી મજા આવે છે. એવું જ ત્યાં બહુ જ સરસ સવારના પરમાં પૂજાપાઠ થઈ જાય, કલાક દોઢ કલાક પૂજા થાય. કાકાજી પપ્પાજી એમની રૂમમાં બેસે, અમે 4 જણ આ બાજુ સિટિંગ રૂમમાં બેસીએ. એટલું બધું શાંતિથી જ્યાં સત્પુરુષ છે આવા, જ્યાં આવા પ્રત્યક્ષ સ્વરૂપો છે, એ જ જંગમ મંદિર, એ જ અક્ષર ડેરી, કેટલું બધું પવિત્ર વાતાવરણ લાગે. 8:30, 8:45 થાય એટલે કાકાજી ને પપ્પાજી બે એમની રૂમમાંથી સિટિંગ રૂમમાં આવે, એટલે અમારી પૂજા લઈ લઈએ અને પછી સામે બેસી જઈએ. પણ 9:30 થાય એટલે મારે દીદી ઉઠવું જ પડે તૈયાર થવા માટે, અને કથા તો ચાલતી હોય એટલે ચાલતી જ હોય, કથા છોડીને જવું ના ગમે. શરૂઆતમાં તો આપણે ઉત્સાહથી બધું કરતા એટલે જઈએ ને આવીએ ને, પણ પછી એમ થયું કે મારો જે કોઈ પગાર આવે એ તારદીવમાં, ત્યારે બહુ જ ભીડ હતી પૈસાની, સખત ભીડ, એટલે સખત ચૂકી બાપાએ બધી બાજુથી દેશકાળ મૂકી દીધા હતા. શાક તો તે વખતે 25 જણ વચ્ચે એટલું જ એક નાનું આમ વાસણ હતું, આમ આપણે લોડું કે કડોયું કહીએ ને કશું એવું, એટલામાં બનાવે. દૂધ જોવા જ ના મળે. મહેમાન આવે, કાકાજી પપ્પા સિટિંગ રૂમમાં જે ભાઈઓને પીરસવાનું, ખબર નહીં પટેલનો એવો રિવાજ હશે કે કોઈ બીજો વિચાર જ ના આવે, એમ થાય ભાઈઓને આપણે સરસ આપીએ. ભાઈઓ એટલે તે વખતે કાકાજી પપ્પાજીને કાંતિ કાકા 3 હતા અને ગોર્ધન કાકા, 4ની થાળી અપ ટુ ડેટ પીરસાય દૂધમાં શાકમાં બધામાં. મમ્મી એટલે બહુ જ, પણ એ તાબેથો પણ વાસણ સાથે અથડાઈને કે સિટિંગ રૂમમાં ખબર ના પડે કે રસોડામાં શું ચાલે છે, બહુ જ કુલીનતા. એમ ત્યાં જમવા કરવાનું બધું, એટલી ભીસ કહેવાનો ભાવાર્થ શું છે, આપણે વિષયાંતરના થઈએ અથવા કોઈ બીજું કોઈ જુદું એંગલ ના પકડે, એટલી ભીસ હતી તો પણ મારો પગાર ઘરમાં નહોતા વાપરતા. એ મને 2-4 મહિને ખબર પડી કે મારો પગાર તો તારાબેને ખાતું ખોલાવીને મારા ખાતામાં નાખે છે. એટલે મને બહુ જ અંદરમાં થઈ ગયું, કર મારો પગાર નથી લેતા. એટલે મેં કીધું કે મારો પગાર અહીંયા લો ને. તારાબેન હા હા કે, પણ લેવાનું નહીં. એમ કરતા કરતા મને થયું કે જો પગાર જ નથી લેતા તો નોકરી શા માટે કરાવો છો. એટલે એક વખત એકદમ પ્લેવે મેથડમાં મેં કીધું કે જો પગાર લેતા જ નથી, મીન્સ હું કમાવું એ લે તો એટલી મારી ભક્તિ થઈ જાય 6 કલાકની, પણ એ તો લેતા જ નથી. તો પછી એના કરતાં હું નોકરી ના કરું ને અહીંયા દારડીમાં વાસણ ઘસું એ સારું ને, કારણ કે તો કંઈક ભક્તિ થાય. તો કે ના, નોકરી આપણે ચાલુ જ રાખવાની. મને એમ કે એકાદ વરસ કરાવશે. રોજ સવાર પડે 10 વાગે, 10:50 નીકળવાનું. 10:15 થાય, કોઈક 10:20 થાય. સરસ કથા ચાલતી હોય ને પપ્પાજી એમ કે ઉઠો એટલે ઉઠવાનું. ત્યાં સુધી મનમાં બિલકુલ ઊંચું કરવાનું નહીં કે 10:50 થઈ, 10:12 થઈ, 10:13 થઈ, 10:15 થઈ, ટ્રેન જતી રહેશે, મોડું થશે, પણ કાંઈ નહીં. દીદી બી શાંતિથી બેઠા હોય, બેસવાનું છે. એમાં પણ બિલકુલ જ પેલું નહીં કે ભૂલી ગયા છે એવું બી નહીં. બહુ જ દીદીને ખબર છે, બહુ જ વખતે આ પ્રસંગ અનુભવ કર્યા છે. 10:50 થઈને એમ કે ઉઠો તે વખતે એમ પણ નહીં કે ના હજી બહુ બી 5 મિનિટની વાર છે, એવું પણ દીદી ના બોલે. 10:50 કીધું એટલે ઉઠો એટલે ઉઠવાનું જ, ચાલતી પકડવાની. તો ટ્રેન ત્યાં વહેલી જ આવી ગઈ હોય અને એ ટ્રેન મિસ થાય તો ત્યાં મોડા જ પડ્યા હોઈએ, એટલે એમ થાય કે સરસ. અને કોઈ વખત 10:20 સુધી ના કે ઉઠો તો ટ્રેન ત્યારે મોડી જ આવી હોય અને પહોંચાડે અમને ટાઈમસર સ્ટેશને. બે સાંજે આવીએ ત્યારે વાત કરીએ. એવા એવા તેમણે કરોડો અનુભવ કરાવી દીધા પપ્પાજીએ કે આપણા પડે પળનું કંટ્રોલિંગ પાવર એ છે, બધું જાણે છે. બસ એ માણસ નથી, એ દિવ્ય છે. એને બે આંખ નથી, અનંત આંખ છે. વચનામૃત વાંચે તો જે વાંચ્યું એની સામે જ જોજો કરે. આપણે બેઠા આમ બેઠા હોય કે આમ બેઠા હોય અહીંયા બધે જોયો, પણ આપણું અંદર શુદ્ધિકરણ ચાલતું હોય તો એ જોવાની વાત જ નહીં. ત્યાં પણ કે નહીં, માણસ નથી એ. માણસ હોય એને બે જ આંખ હોય, જો અત્યારે હું ખાલી અરસાન સામે જ જોઉં છું, પણ જે દિવ્ય છે તો એને અનંત લોચન છે. અનંત રીતે મારા ચૈતન્ય સામે જોઈએ ત્યારે તો અહીંયા બેઠી છું શાંતિથી. એમ કરતાં કરતાં 2-3 વર્ષ થઈ ગયા. પછી મેં કહું તો હું નહીં કહું ત્યાં સુધી ત્યાં નોકરી નહીં છૂટે. એટલે ડિસેમ્બર મહિનો આવે ને એટલે મને એમ થાય બસ હવે તો જાન્યુઆરી મહિનામાં તો મારી નોકરી છોડીશ દેવીશ. એટલે ઓફિસમાં કામ કરતી હોય તો ડિસેમ્બર મહિનો આવે ને તો મને એટલો આનંદ થાય. ખાલી ડિસેમ્બર મહિના આવે ને બાજુવાળીને કહું, મને બાજુ એક બેનપણી મીન્સ આમ પેલી છોકરી, ડિસેમ્બર મહિનો આવે ને હવે તો હું નોકરી છોડીશ દેવાની જ. પણ ઘરે જઈએ ને એટલે તો બોબડી બંધ બહુ થાય. તો જોતબેન પાસે આમ બડબડ બડબડ કરતી હોય કે જોતબેન હવે તો નોકરી નથી કરવાની, ડિસેમ્બરમાં જાન્યુઆરીથી નહીં કરવાનું, 9 વર્ષ શરૂ થાય ને છોડી દેવાનું. પણ હેડ ઓફિસમાં એમ 3-4 વર્ષ થયા. એક વખત બધી હિંમત ભેગી કરી, પપ્પાનો પેલું ડર ના લાગે મીન્સ, પણ ઇજ્જતની આમન્ય એટલે એકદમ એમની સાથે બોલી ના શકાય. બધી હિંમત ભેગી કરી અને શનિવારે બપોરે કોલેજમાંથી અરે ઓફિસેથી આવી. પછી મેં કહું બહુભાઈને આપણે કહી દઈએ, બહુભાઈ અમારે નોકરી નથી કરવી. હું તો એટલી આમ ધીમેથી વાત કરી. બહુભાઈ ત્યારે લગભગ બપોરનો ટાઈમ હતો ને, ધ્યાન કરે પપ્પાજી 3:30-4:30 પલંગમાં બેઠા હતા. મને એમ કે હમણાં આ પાડી દેશે કે હા. કોઈ દિવસ એમણે ઊંચે સાદે વાત કરી હોય કે કંઈ પણ જે કહીએ ને, મેં જેવું કીધું એની સાથે કે બધું મને ખબર છે, બધું મને ખબર છે ક્યારે નોકરી છોડાવવાની. એમના એટલી ફાઈન એક જ વાક્યમાં બસ એની સાથે એમને એવું બળ આપી દીધું કે એને લીધે મને એમના માટે કોઈ આંટી ના પડી. પણ અંદર મેં એમ થયું કે હા સાચી વાત છે, એમને બધું મારા ચૈતન્યનું ખબર છે. પતી ગઈ વાત, હવે મારે શું કરવાનું? બસ હવે જે 10:50 જઈએ પણ અંદરમાં એમ થાય કે અરે રે ક્યાં જવાનું ક્યાં જવાનું, આમ પછાડતા પછાડતા જઈએ રડતા રડતા, જેને ઓહો ભાવ કહીએ એવું નહીં. બહારથી ના રડીએ આપણે, પણ અંદરમાં છીએ ઓહો વાહ ઓહો, બસ એમના વચ્ચે ને જે કે કરવાનો એવો પાક્કો ઠરાવ હતો. ત્યાં સુધી એવું અંદરમાં સુખ, એવું સુખ ના આવ્યું. પણ જ્યાં તે દિવસે કહી દીધું, બસ પછી મેં કહ્યું બસ હવે આપણે કોઈ દિવસ પેલું આંટીથી નહીં કહેવું મારે, મેં કોઈ દિવસ કહેવું જ નથી. બરાબર, એમને બધું ખબર છે, એ દિવ્ય છે, અંતર્યામી છે, બસ હવે એમને કોઈ રિમાઇન્ડર ના હોય. એમ કરતાં કરતાં એક વખત દીદીની ડાયરી હતી, આટલી નાની દીદી પાસે જે ડાયરી છે, છેલ્લા પાના પર એમાં લખેલું કે તું આજે ઠરાવ રહી થઈ જાય તો આજે નોકરી મુકાવી દો. એ વાતને સાંભળી, આ વાત તો આપણે કેટલી બધી વાર સાંભળતા હોઈએ, પણ બહુ બધા અનુભવમાંથી આપણે પસાર થાય આપણું ચૈતન્ય. પછી મેં કહું આ સાચી વાત, સરસ વાત છે. બસ મારે ઠરાવ શા માટે રાખવો છે કે મારે નોકરી નથી કરવી, મારે બહુબેન રાજી કરવા છે, બસ તો આનાથી રાજી થતા તો આટલું કરવા મારું શું જાય. એટલો પાકો ઠરાવ કરી દીધો કે આખી જિંદગી બહુબી નોકરી કરાવશે તો પણ હસતા રમતા કરીશ. પછી 64-65માં અત્યારે એવી વાત ચાલતી હતી કે બધાએ વિદ્યાનગર જવાનું, પણ મધુસિંહ પછી દેવી અને એ લોકો બેની નોકરી છે તો શું કરશું. મારા મનમાં થાય કે પપ્પાજી કહેશે કે દેવી તું અહીંયા રહે, દિવાળ બા ત્યાં રહેતા મોટી ઉંમરના અને મધુબેન નોકરી કરતા હતા. એક મન કહેશે કે તું અહીંયા રહે તો બસ હું દિવાળ બેન મધુબેન અમે રહીશું, પણ હું નોકરી કરીશ. પણ અંતરથી એટલો બધો ઠરાવ પાક્કો કે બસ એ જે પડે જે કહેશે કરીશ, આખી જિંદગી કદાચ બોમ્બે રહીને નોકરી કરવાનું કહેશે તો કરીશ, એટલું બધું ઠરાવ રહીતનો ઠરાવ. ખાલી અંદર જ પપ્પાજીને કોઈ દિવસ મોઢે વાત નથી કરી. એક દિવસ પપ્પાજીને જવું હતું દાદર મંદિરે જોગી બાપા પાસે, અને મારે જવાનું ઓફિસ. બેયને એક જ પ્લેટફોર્મ પરથી ટ્રેન પકડાય, એમને આમ જવાનું ને મારે આમ જવાનું, પણ સ્ટેશન એક ગ્રાન્ડ રોડ, એક જ સરખો એ જ ટાઈમ એમને નીકળવાનું હતું. એટલે અમે બે સાથે ઉતર્યા, રસ્તામાં જતા હતા, પોણો રસ્તો આવે ત્યાં સુધી બે જણ મૌન, કાંઈ નહીં એમની મેં ચાલે નહીં ચાલો. સ્ટેશન આવી તો મને કહે કે આપણે હવે નોકરી છોડી દેવી છે, નોકરી છોડી દેવી છે. ત્યારે મને આમ બી ના થયું ને આમ બી ના થયું. મેં કીધું હા, પછી બે ચાર ડગલા ચાલી ને તો કે સાંજે આવું ત્યારે ફોર્મ લઈ આવજે. પછી હું તો ઓફિસમાં ગઈ, મેં વાત કરી, પછી એક મહિને નોટિસ અમારે આપવી પડે, નોટિસ આપી દીધી, પતી ગયું. બીજા દસેક જ દિવસ થયા હજી, અને મને કે આપણે મહિના સુધી રાહ પણ નથી જોવી, આજે જ નોકરી મૂકીને આવી છે. શનિવાર હતો, હવે મહિનાની નોટિસ આપી અને આજે જ નોકરી મૂકો ને, એટલે એને બધા કેટલા બધા એક જ ગવર્મેન્ટનો આપેલી ને, એટલે બહુ બધા પાસેથી એ પસાર થઈ જાય એપ્લિકેશન. પછી બધા ઓફિસરોને મળવાનું શનિવાર, પણ એ જ્યાં કહે ત્યાં બુદ્ધિ બંધ, બીજું ત્રીજું કાંઈ નહીં. એમણે કીધું એટલે ઓફિસ ગઈ, ઓફિસમાં ગઈ કે બરાબર છે, પણ પેલા ઓફિસરને મળવાનું ને કે મારે આજથી નોકરી મૂકી દેવી છે. એમણે કીધું પછી આપણે શું કરો, વિચાર વિલંબ કરવો છે શા માટે. સાહેબને વાત કરી, સાહેબ કે ભલે તમે જોઈ આવો, પહેલાં પહેલાં આટલા આટલા ડિપાર્ટમેન્ટમાં જઈ આવો અને તમારે એક મહિનાનો પગાર આપવો પડશે. મેં કીધું ભલે. પછી મોટા સાહેબને ખબર પડી એટલે એમણે તો મને બોલાવી કે તને ઠેકાણે છે ને બરાબર, કારણ નાની ઉંમર આટલી સરસ નોકરી આટલું સરસ એ. પછી મેં કહું હા સાહેબ, તો કે આવા બધા બાવાઓ તો બહુ બધા હોય કે એને ખબર ને આપણી દર વખતનું એ. એટલે પછી કે 100 બાવા હોય ને એમાંથી એક બાવો સાચો હોય કે છે. એ સાહેબ બહુ મોટા ને પારસી હતા પોતે, અને પારસીમાં પણ પોતે બહુ જ સરસ ધાર્મિકમાં બધો ધર્માદન બધું આપતા, એટલે બધું એ લોકોને ખબર હોય. પછી કે 100માંથી એક સાચો હોય, જો સર 100માંથી એક સાચો હોય ને એ જાય એક મન મળ્યો છે. અને એ દાદર મંદિરે ત્યારે જોગી બાપા હતા. મેં કહું અમારા બાપા જોગી બાપા દાદર મંદિરે છે સાહેબ, તમે જરૂરથી તમને લાગે જઈ આવજો. આપણે 5-10 મિનિટમાં વાત પૂરી થઈ અને બધે સહી સિક્કા જે કંઈ કરવાના કરી આવ્યા, 2:30 વાગે 2 વાગે એ છૂટા થઈ ગયા, આપણે આવી ગયા. પણ આ વાત એક જ પ્રારંભ નોકરીનો સત્સંગમાં આવી તે પહેલાં જ 1 વર્ષનું ઘરે જ બેઠી હતી. પણ તું ઘરે બેસીને શું કરે, એને કરતાં કંઈ નોકરી કરીએ. અમારા ઘરમાં કોઈ નોકરી કરીને ના ગમે. પહેલાંના વખતમાં એવું હતું કે છોકરી પાસે નોકરી ના કરાવે. એટલે નોકરી કોણ કરાવે જેના ભાઈ મા બાપ સગવડ ના હોય એ? એટલે અમુક કુલીનતાને લીધે નોકરી આપણને ના કરવા દે. મેં કહું ઘરે બેસીને શું કરશું? અને ફેબ્રુઆરીમાં નોકરી લીધી અને ઓગસ્ટ મહિનામાં આ બધું શરૂ થઈ ગયું, સત્સંગ મળી ગયું. પણ તે પહેલાં નોકરી લીધી ને કોઈ પ્રારબ્ધ ઊભું કરીને આવી ને, એને એ વસ્તુ ધોતા 6 વર્ષ થયા. અને મારા પછી જે દયાબેન આવ્યા એમને પણ એની બાનું કંઈક આવ્યું હતું, પણ 8 અઠવાડિયા સુધી 6 દિવસ સુધી એમને આ માતુશ્રી સાથે એમને રહેવાનું હતું. પણ દયાબેન બહુ જ, જે પપ્પા કહે છે સ્પષ્ટતા ચોકસાઈ જીવટાય, કથા વાર્તામાં આવ્યું હતું કે ભગવાન મળે પછી આપણું પ્રારબ્ધ ના હોય. જેમની બાપા જવાન થયું તરત એમણે પૂછ્યું, પપ્પા તમે તો કહેતા હતા બહુ ભાઈ કે પ્રારબ્ધ ના હોય તો આ શું? તો કે ભજન કરજે, ચા 6 દિવસનું પ્રારબ્ધ 6 કલાકમાં જતું રહેશે. અને ખરેખર દયાબેન આમ એટલી માળા લઈને બેઠા હતા. જ્યોતિબેન, તારાબેન, દીદી, મમ્મી, પપ્પા બધાને ખબર છે બાને. તો 6 કલાકમાં એમણે 6 દિવસનું પ્રારબ્ધ ઉડાવી દીધું. બસ જે મારે 6 વર્ષ પસાર કરવા પડ્યા ત્યારે એવો ખ્યાલ નહીં કે આ હું સીધી રીતે બુદ્ધિ દોડાય અગર ભજન કરું તો આ બહુ જ ટૂંકું થઈ જાય. એટલે આપણને જે કહે છે, તમે જ્યાં જ્યાં હો ત્યાં ખરેખર અત્યારે આપણે સ્વભજન બધા કરતા જ હોય. તમારા પેલું વાગશે એટલે 3 મિનિટ આપણે ધૂન કરશું, પણ એ બહુ જુદી વાત છે. અને અંદરથી જે કંઈક ભજન થઈ જાય છે, તીવ્ર ભજન, જે બા બીમાર હતા ના વખતે કર્યું, બાની બીમારી મેં તો પહેલી જ વાર જોઈ, કારણ હું તો કાયમ પહેલે પાર જ જોઉં, આ પાર પહેલી વાર જ જોઈ. દીદી હાજર નહીં ને, તર દીદી હોય તો એ બધું હેન્ડલ કરતા, એન મીન્સ આપણે પેલી રીતે, પણ પહેલી જ વાર જોઈને જે અંદર છે આમ હાલીને જે આમ ભજન કર્યું છે, આપણે શું ભજન ને. અને આપણને ખબર છે કે જ્યાં અહીંયા એક સરખું બધાનો ભજનનો રણકો અને બાનો ત્યાં ધબકારો, બીપી હાઈ થાય લો થાય બધું આપણા માળાના મણકે. આજે ખ્યાલ આવી ગયો જેટલી માળા આપણી લૂઝ એટલું બધું લૂઝ ચાલતું હોય છે. જ્યાં માળાનો મણકો ટાઈટ, બસ તો કોઈની તાકાત નથી. એ મને 6 વર્ષે જે અનુભવ થયો દયાબેને 6 કલાકમાં કર્યો. એટલે પપ્પા કહે છે કરવાનું આટલું જ કે જ્યાં આપણે તીવ્ર અંદરથી બસ એક વખત ઠરાવ રહીત કે ના, મારે ઠરાવ રહીત થઈ જવું છે. પ્રસંગો તો આવે છે, ઈર્ષા ના આવે, હર્ટ ના આવે, ભયંકર તમારું કોઈમાં હર્ટ નથી, એટલી મારામાં હર્ટ હતી, ભયંકર એટલે ભયંકર, જે પપ્પાજીને દેખાતી હતી મને પોતાને ખબર નથી કે મારામાં હર્ટ છે. પણ એ ગમે તેવા દોષ પણ અંદરથી જ્યાં નક્કી કર્યું, ગમે તેવા આપણા પ્રકૃતિ હેવા ગમે તેવું હોય, પણ જ્યાં પ્રત્યક્ષ સ્વરૂપ એની મૂર્તિ અને એનું નામ રટણ, અને અંદરથી આપણે નક્કી કર્યું કે મારે આ હેવા મૂકવો છે, બસ આટલું આપણે અંદરથી ઠરાવ કરવાનો કે મારે ખરેખર મની બેને કેમ નિરાકાર થવા અહીંયા આવી છું, તો સહેલું છે. આપણી પાસે મૂર્તિ છે, આપણી પાસે એનું બળ છે, પણ અંદરથી જો આપણે એમ કહે કે ના આ ગમે તે થાય પણ મારે 5 વર્ષ તો બસ મારો મનોરથ પૂરો કરવો જ છે, પછી કેમનું થાય? તો પછી એમાં જ આપણે ચાલતા હોઈએ ને. એટલે આપણે બસ આ રીતનું આપણે જીવન જીવતા જ્યાં છીએ ત્યાં આપણે થઈ જવું છે કે પહેલું જ આપણું સ્ટેજ છે કે બસ મારે ઠરાવ પોતાપણું મૂકી દેવું છે, અને પછી ભગવાનનું બળ લઈશું, ભગવાને પણ બળ આપી દેશે. તો બસ જે જ્યાં છીએ, જે સ્ટેજમાંથી આપણે પસાર થઈએ છીએ, ત્યાં આપણે સૌ હસતા રમતા આ એક ઠરાવ રહીત. ખરેખર ભગવાને આપણા ઠરાવ સાથે એટલો બધો વેર છે, એટલો બધો વેર છે. તમે જોજો બધા અંદર અંદર અથડાવતા હશું. આપણને થાય કે આ ખરાબ છે, ના ના બી કોઈ ખરાબ નથી. પણ જે આપણે પોતા પણ મૂકી દીધું તો આપણ કોઈ અથડાવશે પણ નહીં. એટલે સૌ હસતા રમતા બસ આપણો ઠરાવ મૂકી દઈએ, એવો પાક્કો ઠરાવ આજે આપણે કરીએ, એવું બળ આપણને પપ્પાજી બાબેને સૌ મોટેરા સ્વરૂપ આપે એ જ પ્રાર્થના છે.